अथ वचनामृत लोया प्रकरणम। वचनामृत लोयानु पहलू। शंकर शब्दनो अर्थ क्रोधनु दुष्ट स्वरूप, काम ने निर्मूल करवानो उपाय, त्रण प्रकारना ज्ञान, वैराग्यना रूप, कृतार्थपणु न मनावानु कारण, संपूर्ण सत्संगनु रूप, भक्तनो महिमा समझावा न समझावानु कारण, हरिभक्तनो अवगुण आव्यो होय ते टाळवानो उपाय। संवत 1877 ना कार्तिक वदी दशमी ने दिवस स्वामी श्री सहजाननजी महाराज गाम श्री लोया मध्य सुरा भक्तना दरबार में परमहंसना उतारा मध्य ढोलिया ऊपर विराजमान हता अने रूनो भरेलो धोळो सुरवाळ पहेर्यो हतो अने धोळी छीटनी डगली पहेरी हती अने माथे धोळो फेंटो बांध्यो हतो अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा वराईने बैठी हती। पछी श्रीजी महाराज मुनि प्रत्ये बोल्या, जे शंकर शब्दनो शो अर्थ छे? पछी मुनि बोल्या, जे सुखने करे तेने शंकर कहिए। पछी ए वातने सांभळीने श्रीजी महाराज बोल्या, जे आज पाछली चार घड़ी रात हती ते समय स्वप्नमा अमने शिवजीए दर्शन दीदा। ते शिवजी मोटो जबरो नंदीश्वर ते ऊपर बैठा हता अने शरीरे बहु पुष्ट हता ने 40 वर्षनी अवस्था हती ने मोटी जबरी जटा हती ने ते शिवजी वेळे पार्वती हता। तेणे धोळा वस्त्र पहेर्या हता अने ते शिवजी मोटा संतनी पेठे शांत मूर्ति हता ने अमारे ऊपर तो शिवजी ने घणू हेत जणानू तो पण अमारे तो शिव ऊपर हेत न जणानू। केम जे अमे एम जाणीए छीए जे शिव तो तमोगुणना देवता छे अने आपण तो शांत मूर्ति एवा जे श्री नर नारायण तेना उपासक छीए ते माटे रजोगुणी तमोगुणी देव एवा जे ब्रह्मा शिव ने इंद्रादिक देवता तेमनी ऊपर भाव बेसे नहीं अने तेमा पण क्रोध ऊपर तो अमारे घणु वैर छे ने क्रोधी जे मानस अथवा देवता ते मुने गमे ज नहीं। तथापि जे शिवजी ने अमे मानिए छीए तेनु शू कारण छे? तो शिवजी तो त्यागी छे ने योगी छे ने भगवानना मोटा भक्त छे माटे शिवने मानिए छीए अने क्रोध तो केवो छे? तो जेवु हड़कायू कूतरू होय तेवो छे। जेम हड़काया कूतरानी जे लाळ ते ढोर अथवा मनुष्य जेने अड़े ते हड़काया कूतरानी पेठे डाचियू नाखीने मरी जाय तेम क्रोधनी जेने लाळ अड़े ते पण हड़काया कूतरानी पेठे डाचियू नाखीने संतना मार्ग थकी पड़ी जाए। अने वड़ी क्रोध केवो छे? तो जेवा कसाई आरब पावर वाग दीपड़ो काळो सर्प ते जेम सर्वने बीवरावे छे ने बीजाना प्राणने हरी ले छे तेम क्रोध छे ते पण सौने बीवरावे छे ने बीजाना प्राणने हरी ले छे। एवो जे क्रोध ते जो साधुमा आवे तो ते अति भूंडो लागे। केम जे साधु तो शांत होय पण ज्यारे तेमा क्रोध आवे त्यारे ते साधु बीजाने क्रूर लागे ने ते साधुनी आकृति पण फरी जाय। केम जे ए क्रोधनु नाम विरूप छे माटे ए क्रोध जेना देहमा आवे तेना देहने विरूप करी नाखे। त्यारे शुकमुनिये पूछ्यू, जे हे महाराज, जे लगारे क्रोध चढ़ी आवे ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય, અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય ને કોઈને મારે નહીં તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહીં, તેમ થોડો ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે. પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ આદિ જે પંચવર્તમાન તેને દ્રઢ કરીને પાળે ને ભગવાનનો મહિમા અતિશય સમજે એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે, અને કામનું મૂળ ઉખડી જાય તોય પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં, અને અતિશય કામનું મૂળ ઉખડ્યાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો, અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, કનિષ્ઠ વૈરાગ્ય વાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય ને એનું ઠેકાણું ન રહે તેને કનિષ્ઠ વૈરાગ્ય વાળો કહીએ, અને જે મધ્યમ વૈરાગ્ય વાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી એમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહીં તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ, અને જે ઉત્તમ વૈરાગ્ય વાળો હોય તેને તો જો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, કનિષ્ઠ જ્ઞાન વાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે ને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ, અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહીં તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ, અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે છે ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહીં ને નિશ્ચય જાય નહીં, તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે છે એ ભગવાન નથી ત્યારે તેને એમ જાણે છે એનું માથું ફર્યું છે એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ, અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય, અને મધ્યમ જ્ઞાનવાળો બે ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય. ને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય એવી રીતે વાર્તા કરી. ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિ જે શત્રુ તેણે કરીને જેનું અંતકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે ને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે, તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ ચાંદ્રાયણે કરીને દંડ દે ને અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય ને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય ને તે પોતાના આત્માને દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી અતિશય અસંગી માને ને એ દેહ ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં. સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે. જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યુતપણે વ્યાપી રહ્યો છે ને ચાર ભૂતની જેમ ક્રિયા તે આકાશને વિશે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિ ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વે ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે, જે આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઇત્યાદિ જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંત કોટી એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે એવો ભગવાનનો મહિમા જાણીને વિશેષે શ્રવણાદિક ભક્તિને દ્રઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તેવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે ને ક્યારેક તો અતિશય સમજાતો નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે, પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં ને સામો તે સંતનો અવગુણ લે, માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મ્ય રહે, ને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને મહાત્મ્ય ન જાણે, અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી। જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહીં, અને જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે, તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષય રોગ થયો જાણવો, તે તો 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુક્ત થશે। અને વળી જેમ મનુષ્યના હાથ પગ નાક કાન આંખ આંગળીઓ એ આદિ જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂઓ કહેવાય નહીં, અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂઓ કહેવાય। તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું, અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય, પણ તે જીવે ખરો કહેતા તે સત્સંગમાં ટકે ખરો, ને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય, એનું માથું કપાણું જાણવું। પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપાય તો છે પણ અતિ કઠણ છે, તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે। તે જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે છે, મેં અતિ મોટું પાપ કર્યું, જે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશય દાજ હૈયામાં થાય, તે દાજને મારે, અન્ન જમે તો તેના સ્વાદુ કુસ્વાદુપણાની ખબર પડે નહીં, તથા રાત્રિને વિશે નિદ્રા પણ આવે નહીં, અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહીં ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય, અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે, એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય, ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય। પણ એ વિના બીજો કોઈ એવો ઉપાય નથી કયો, એ જ એક ઉપાય છે। ઇતિ વચનામૃત લોયાનું પહેલું।
લોયાના પહેલા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા। આમાં પ્રશ્ન 10 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે શાંત મૂર્તિ એવા જે અમે, તે અમારા ઉપાસકોએ રજોગુણી તમોગુણી દેવમાં હેત ન કરવું, ને ક્રોધી મનુષ્ય તથા દેવતા તે અમને ગમતા નથી। બીજી બાબતમાં થોડોક ક્રોધ પણ દુઃખદાયી છે। ત્રીજી બાબતમાં આત્મનિષ્ઠા બ્રહ્મચર્યાદિક પંચવર્તમાન અને અમારો મહિમા એ 3 અતિશય દ્રઢ થાય તો કામનું મૂળ ઉખડી જાય, અને અતિશય કામનું મૂળ ઉખડ્યાનો ઉપાય તો અમારો સારી પેઠે મહિમા સમજવો તે જ છે। ચોથી બાબતમાં ત્યાગીના 3 પ્રકારના વૈરાગ્યના લક્ષણ કહ્યા છે। પાંચમી બાબતમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ જ્ઞાનના લક્ષણ કહ્યા છે। છઠ્ઠી બાબતમાં અમારો નિશ્ચય હોય પણ કામાદિક વિકાર ન ટળ્યા હોય તો કૃતાર્થપણું મનાય નહીં. સાતમી બાબતમાં ઇન્દ્રિયોને તપે કરીને દમે અને અંતઃકરણને વિચારે કરીને દમે તો વિકાર નાશ પામે ને કૃતાર્થપણું મનાય. આઠમી બાબતમાં આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને પંચવર્તમાન પાળે અને અમારી સ્વામી સેવકપણે દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને અતિશય અસંગી ને અતિશય નિર્વિકાર ને સર્વેના સ્વામી ને સર્વના કરતા હર્તા સમજે અને અમારી નવધા ભક્તિ કરે તથા અમારા ભક્તની સેવા કરે તેનો સંપૂર્ણ સત્સંગ કહેવાય. નવમી બાબતમાં દેહાભિમાનીથી સંતની શિખામણ ગ્રહણ ન થાય ને સામો અવગુણ લે ને વિમુખ થાય. દસમી બાબતમાં અતિ દીન થઈને તે સંતને પ્રસન્ન કરે તો અવગુણ આવ્યો હોય તે ટળી જાય છે. પ્રશ્ન એક. ત્રીજા પ્રશ્નમાં કામનું મૂળ ઉખાડ્યાનો ઉપાય અતિ દ્રઢ આત્મનિષ્ઠા અને બ્રહ્મચર્યાદિક પંચવર્તમાનને દ્રઢ પાળે અને અમારો મહિમા અતિશય સમજે એ ત્રણ ઉપાય શ્રીજી મહારાજે કહ્યા અને વળી કહ્યું જે અમારો સારી પેઠે મહિમા સમજે તો અતિશય કામનું મૂળ ઉખડી જાય. તે પ્રથમ અતિશય મહિમા કહ્યો તેમાં ને સારી પેઠે મહિમા સમજવાનો કહ્યો તેમાં શું ન્યૂન અધિકપણું આવ્યું તે સમજાણું નહીં, માટે કૃપા કરીને સમજાવો. ઉત્તર એક. પ્રથમ અતિશય મહિમા કહ્યો તે જ્ઞાને કરીને સમજવાનો કહ્યો છે અને જે સારી પેઠે મહિમા સમજવાનો કહ્યો તે મહિમા આકારે વૃત્તિ થઈ જાય તેણે કરીને જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે ને મૂર્તિ આકારે દ્રષ્ટિ થઈ જાય એ સારી પેઠે મહિમા કહ્યો છે. પ્રશ્ન બે. આઠમા પ્રશ્નમાં અક્ષરરૂપ અનંત કોટી મુક્ત કહ્યા, તે અક્ષરરૂપ એટલે કેવા જાણવા? ઉત્તર બે. જે ન ક્ષરે તે સર્વ ચૈતન્ય વર્ગને અક્ષર કહેવાય છે અને આ ઠેકાણે અક્ષર નામે શ્રીજી મહારાજને કહ્યા છે. તે પંચાળાના બીજા વચનામૃતમાં ભગવાન અચ્યુત છે, અક્ષર છે, અખંડ છે તથા અમદાવાદના ચોથા વચનામૃતમાં ભગવાન અક્ષર રૂપ છે, અંતર્યામી છે ને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે એમ કહ્યું છે. માટે અક્ષર નામે શ્રીજી મહારાજને જાણવા ને તે શ્રીજી મહારાજ રૂપ થયેલા મુક્તને અક્ષર રૂપ કહ્યા છે. આ અક્ષર રૂપનો અર્થ અમદાવાદના ચોથા વચનામૃતના બીજા પ્રશ્નોત્તરમાં કર્યો છે. ઇતિ લોયાના પહેલા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.